நமோ நோயை சௌரி அன்பானம் நமோ நோய் சௌரிதானம் நமோ நோய் சௌ ஆயிரியானம் நமோ நோய் சௌஜாயானம் நமோ நோய் சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கள் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினர் கனக மோஷதம் ஸ்ரீ ஓம்காராய நமோ நம மங்களம் பகவானையோ மகிழம் கௌதமோ மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமரிசாராய்
જીવનો હાલ શું છે ને એની દિશાના વિકાર શું છે એનું જેને અંતરમાં જ્ઞાન થયું છે એ આચાર પોતે કલશની ટીકા કરતા અથવા કલશ કરતા એમ ભાવના કહે છે અને એ જગતને પણ એ રીતે સમજાવે છે કે આત્મા હું કેવો છું હું તો શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ અનાદિ અનંત વસ્તુ દ્રષ્ટિએ જોઈએ તો વસ્તુમાં શુદ્ધતા અને શાંતિ શાંતિ અવિકારી સ્વભાવ એવો હું વસ્તુથી તો એવો છું જાઉં જેમ છે પણ મારી પર્યાયમાં હાલતમાં હજી મલિનતા છે એ મલિનતા આ ટીકાના કાળમાં એ મલિનતા તળો ને નિર્મળતા પ્રાપ્તિ આ એમ પોતાના સાધક સ્વભાવના શુદ્ધતાના રણકારના ભાવ માગે છે હું એક આત્મા વસ્તુ શુદ્ધ પરમ આનંદ એવું ભાન થયું છે તથા મારી પર્યાયમાં અહીં આવે છે જેવું સ્વરૂપ જીસકા એસા હૈ કેસા હું સુચિન્હ માત્ર આયું ઓર કેસા હું મેં છે આઠમી લીટી આઠમી લીટી છે વસ્તુ એ તો એક સમયમાં પૂર્ણ આનંદ જ્ઞાન ઘન છો એવો વસ્તુ એ હોવા છતાં આત્માની અંદર અવિરત મનોભાવ્યું વ્યાપ્તિ કલમાં આશિતા આવ્યા મારી વર્તમાન દશામાં નિરંતરપણે અવિરતમ એટલે નિરંતર જો એ નિરંતર જેમ વસ્તુ પણ દ્રવ્ય વસ્તુ એ નિરંતર શુદ્ધ છે એમ મારી દશામાં પણ હાલત હાલત નિરંતર અનાદિ સંતાન રૂપ અનાદિ ચૈતન્ય વસ્તુ છું એવું પણ મને ભાન છે અને એમ ભાન કરવું એમ ત્યાં બતાવે પણ છતાં મારી દશામાં અનાદિથી સંતાન રૂપ અનુભાવ્ય વિષય કષાય રૂપ અશુચિતના ઉસકે સાથ રૂપ વિભાવ પરિણમન હૈ શું કે છે જો ઉપાદાન થી વાત લીધી ભાઈ આમાં ઉલામાં પહેલી પહેલી લઈ પછી નિમિત્ત કે છે પહેલી નાખી લીધું છે ખબર છે ને શું કીધું કે હું એક આત્મા વસ્તુ એ પરમાનંદ શુદ્ધ દ્રષ્ટિમાં આવ્યો છે છતાં અને વસ્તુ અનાદિની એવી ને એવી પરમ પવિત્ર શક્તિરૂપ સ્વભાવ છે એ પ્રવાહરૂપનો સ્વભાવ શુદ્ધ છે એ દ્રષ્ટિમાં આવ્યો છે એનું નામ ધર્મ અને સમ્યક દર્શન છતાં જેમ અનાદિ શુદ્ધ પ્રવાહ એમને એમ ચાલ્યો આવે છે એમ પર્યાયમાં અવસ્થામાં અનાદિથી મલિન પર્યાય ચાલી આવે છે જો મલિન પર્યાય ન હો તો આનંદનો પ્રત્યક્ષ પૂરણ આનંદ અનુભવ હોવો જોઈએ સમજાય છે કાંઈ આનંદનું ભાન થયું આનંદ અંશે આવ્યો છે છતાં રાગ ને દ્વેષની પરિણતિ આ વર્તમાન વર્તે તે અનાદિની છે ધર્મી જીવને પણ સમ્યક દ્રષ્ટિને એક સેકન્ડના આતંક ભાગમાં પૂરણ શુદ્ધ ચૈતન્ય એવી દ્રષ્ટિ થઈ તે ધર્મ દ્રષ્ટિ થઈ છતાં રાગ ને વિષય કસાયની પર્યાય છે મારી દશામાં, એ નવી નથી, એ અનાદિની છે. સમજાય છે? કાંઈ એ નિરંતરપણે અનાદિ સંતાન સંતાન, એક દીકરામાંથી દીકરો, દીકરામાંથી દીકરો, સંતાન ચાલુ આવે છે ને, એમ મારી વિકાર દશા એક પછી એક અનાદિથી નવી 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 એમ સંતાન અનાદિથી ચાલી આવે છે. મગર નહી, શું હવે આ કારણ કહેવાનું? પહેલું તો કારણ મૂકતા જ નથી, પછી કહેશે. ઓહો, ભગવાન આત્મા પરમાનંદનો ધામ નજરે પડ્યો છતાં, શ્રદ્ધામાં લીધો છતાં, શાંતિના કેટલાક ફીરતાના અંશો સ્વભાવને અંતરમાં આશરે પ્રજ્ઞા છતાં, એ નિર્મળ શુદ્ધ અવસ્થા, પ્રવાહનાદિનો આત્મા શુદ્ધ ચૈતન્ય, અને નવી અવસ્થા થઈ, એ નવી થઈ નિર્મળ, પણ અશુદ્ધ અવસ્થા છે એ નવી નથી, અનાદિથી ચાલી આવે છે, એમ આંતરો પાડે છે. શું કીધું સમજાણું? આમાં વસ્તુ તરીકે ચૈતન્ય પ્રભુ, એવો ને એવો પ્રવાહનો પિંડ પ્રવાહ રૂપ નિરંતર ચૈતન્ય પ્રવાહ ચૈતન્યના પૂર વહે છે, જ્ઞાન આનંદ આદિ સ્વભાવનું પૂર આત્મા અનાદિનો એવું છે એવી દ્રષ્ટિ થઈ, એ દ્રષ્ટિ થઈ એ નવી થઈ છે. વસ્તુ નવી નથી, પ્રવાહરૂપ છે. દ્રષ્ટિ થઈ ભાન થયું તે નવું છે, પણ મલિનતા છે એ નવું નથી, અનાદિની ચાલી આવે છે એમને. મગનભાઈ, મારા વિભાવના પ્રશ્ન મગનભાઈ બહુ થતા ને એટલે મગનભાઈ સમજાય છે? કાંઈ આમાં જો વસ્તુ તરીકે પવિત્ર ન હોય તો પવિત્રતા બહારથી તો ન આવે, અને પર્યાયમાં વર્તમાનમાં પવિત્રતા પ્રગટ હો તો એને અશુદ્ધતા ન હો તો પવિત્રતાનો અનુભવ એની વર્તમાન દશામાં હોવો જોઈએ, અને પવિત્રતા જ્યારે નથી પૂરી, પવિત્રતાનું ભાન થયા પછી ને એ વાત કરે છો? ન્યાયક મૂર્તિ એમાં ત્રાટક લગાવવાથી, દ્રષ્ટિને એના ઉપર દેવાથી, પ્રવાહરૂપ વસ્તુ તો દ્રષ્ટિમાં આવી, અને પરંતુ નિર્મળ ધર્મ દશા એ નવી થઈ, એ અનાદિની નહોતી, વસ્તુ અનાદિની. મલિનતા જે મને વર્તે છે એ અનાદિની. સમજાય છે? કાયામાં આ તો પોતાની વાત કરે છે ને, વ્યક્તિનું આવું સ્વરૂપ છે અનાદિનું, જેને નથી ભાને ને એકલી અશુદ્ધતા છે, પ્રવાહ અનાદિ અને શુદ્ધ તો છે જ. એ શુદ્ધ ચૈતન્ય ભગવાન એ આવો હોવા છતાં હજી પોતાની પર્યાય મલિન છે એને કે છે, ઓલી નિર્મળ થઈ છે એ નથી લેતા હોય, કારણ કે પૂરણ નિર્મળ કરવી છે ને, પૂરણ નિર્મળ કરવી છે એટલે નિર્મળ થઈ એ વાત લેતા નથી, એ તો આનંદ આવી ગઈ ગૌણપણે. પણ હું નિરંતર, અરે મારી દશામાં સમ્યક ભાન થયું, ચારિત્ર થયું, છતાં એ અનાદિ સંતાનનો વિષય કશાય, પર ઉપર લક્ષ થઈને રાગ થાય છે, જરી ક્રોધ માન માયા લોભનો ભાવ પણ મારી દશામાં વર્તે છે. ધર્મી જીવ એમ પોતાને માટે પણ કહે. સમજાય છે? કાંઈ એ વિષય અને કશાય આદિ એટલે ભોગની લાલસા, રતિ અરતિ વૃત્તિ વગેરે થોડી અશુદ્ધ ચેતના ભાષા એમ છે. જોયું? એ મારો ચેતન સ્વભાવ જે કાયમ છે એ જ મલિનપણે ચિતાઈ ગયો છે, પર્યાય માં, અવસ્થા માં, દશા માં. સમજાય છે? કયામાં એ અશુદ્ધ ચેતના, મલિન ચેતનાની પર્યાય અંદર ઉસકે સાથે વ્યાપ્તિ એટલે ઉતરૂપ હે અપના વિભાવ પ્રજન્મન હું એમાં વ્યાપી ગયો છું પર્યાય પર્યાય સમજાય છે અવસ્થામાં હું રાગ ને વિષય કષાયના પર્યાયમાં હું વ્યાપી ગયો છું વ્યાપ્યો છું હું એમ ભાઈ સિદ્ધિ પહેલું હા હા એ કર્મનો વાંક નથી કર્મને લઈને મારી મલિનતા થઈ એમ કહેતા નથી મગનભાઈ એમ દરેક આત્મા વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિર્મળાનંદ હોવા છતાં એની દશામાં વિકારી પર્યાયનું પરિણમનમાં વ્યાપી રહેલી દશા છે તે પોતાને જ કારણે કલુષિતતાની દશા ઉભી કરી વસ્તુમાં નહોતીને ઉભી ક્યાંથી કરી એ એક સમયની યોગ્યતા એમ સિદ્ધ કરે છે એક સમયની યોગ્યતામાં વિકારનું પરિણમન મારું મારાથી થઈને એ વ્યાપ્તિ એટલે વ્યાપ્યો છું એમાં એ અવસ્થા રૂપ વિભાવ રૂપ અવસ્થા એ રૂપે હું થયો છું જો પર્યાય ઉસરૂપ શબ્દ છે ને જો ઉસરૂપ હે વિભાવ એમ ઉસરૂપ હે વિભાવ પરિણમન મારી દશામાં વિકારના ભાવો છે એ રૂપે હું વિભાવ રૂપે પરિણમો છું એ રૂપ મારી દશામાં એ રૂપ એવું થઈ ગયું છે પર્યાયનું અવસ્થાનું વસ્તુમાં એ નથી સમજાણું કાંઈ એમ જેને ધર્મદ્રષ્ટિ કરવી છે એને પહેલો આત્મા પૂર્ણ શુદ્ધ છે એવી દ્રષ્ટિમાં લેવો જોઈએ અને એની સાથે એને જાણવું જોઈએ કે મારી દશામાં જે અત્યારે હજી અધૂરી મલિન દશા પૂરી શુદ્ધ નથી એટલે અંદર મલિન દશા છે એ મારું જ કાર્ય ને હું તે રૂપે અંશના યોગ્યતાના વિકારને કારણે હું પરિણમો છું સમજાય છે કાંઈ કે છે એમાં પરિણમન એસા હૈ અહીંયા આવો મોટા દુનિયા ક્યાં બેઠા જઈ પાંચ મિનિટ વહેલું આવું જોઈએ જેલમાં કેમ ત્રણ વાગે આવે તો પોણા ત્રણ જ્યાં જાય ઓ સમજાણું એમાં શું કહ્યું ઓહો આ પોતાને સ્વરૂપ નિષ્કલન ચિદાનંદની જ્યાં દ્રષ્ટિ થઈ એટલે આ વિકારનો પર્યાય મને કલંક છે હો જો કલમાશિતા આયા કલંક રૂપ જીસકા મને કલંક છે મારી દશામાં હું એક આત્મા જ્ઞાન આનંદનો કંદ એવું ભાન થવા છતાં મારી દશામાં કલમિષા કલમાશિતા આયા કલુષિત છે કલંક છે મને હા કર્મનું કલંક નહીં શરીરનું કલંક નહીં મારી દશામાં વિકાર થાય છે ને વિકલ્પો ઉઠે છે અરે અહીં તો હજી દયાદાનનો વિકલ્પ ઉઠે એને કલંક કહે છે ભાઈ દયાદાનનો સમજાણું છે ને ભાઈ આમ કહે છે ઓહો આ લખવાટાને તો વિકલ્પ શુભ છે હે કે છે કે અરે પણ હું એ રાગ પણ એ વ્યાપીને પરણમું છું હો એ મને કલંક છે હો મહાવ્રતના વિકલ્પો કલંક છે આ શાસ્ત્ર સ્વાધ્યાય પરના ઉપકારની વૃત્તિનું લક્ષ્ય ને વિકલ્પ ઉઠ્યો છે એ મને કલંક છે કે છે આ કલંક મારો જી આ શુભ રાગ ઉઠે મહાવ્રતનો અહિંસા સદ્ગત બ્રહ્મચર્યનો આ જગતના જીવો કંઈક સ્વચ્છ સમજે એવો વિકલ્પ ઉઠ્યો કે છે કે એ મલિનતાની નવી દશા નથી પ્રવાહ રૂપે મારામાં અનંતકાળથી ચાલી આવે છે એ મને કલંક છે હો હા 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 એ વાત જ ખોટી છે. નિદ્રા ધૂળ ની થાય, વાણી વાણી ને કારણે નીકળે. ઉપદેશ માં જે ઉઠે છે વિકલ્પ તો શુભ રાગ છે. ઓ સમજાય છે કાંઈ કેમ બનું થયું મજાજ ભાઈ, સંભાળ લેવી જોઈએ ને પછી ક્યાં. ઓ સમજાણું આમાં કે છે. આ હા હા, શું પણ આ અર્થકારે ભાઈ અર્થ કેવી શૈલીથી કર્યા છે. એથી આ પુસ્તક જયારે બહાર આવશે આંખોને એટલી વાતું એને રીઝવડ કરી છે અંદરથી. ઓહો આત્મા, હે બધી પડી ઠીક આ દુનિયા ઊંધા વેતરે છે. એથી એનો આ જ રીતે એનો વાસ્તવિકતા છે એ વાત કરજીભાઈ. આ મેલ કર્મ ને લઈને છે ને કર્મ ને લઈને એમ નથી એમ કે છે. હે વાયદા વાફળ હોય કરે ખબર નથી. લોકર લાવ, લોકર લાવ, પૈસા લાવ, લોકર એમ નથી કેતા. લાવ અત્યારે લાવ, શ્રાવકાર તો એ વખતે હા પાડે. ઈદાની આગળ આવશે જગત ઈદાની અત્યારે હા પાડ, અત્યારે કર એમ કહ્યું ભાઈ આગળ આવશે. શ્લોક છે ને, જગત ઈદાની આ જન્મ લીઠમ મોહ જાન જન્મ લીઠમ, અનાદિકાળના મોહમાં લીન થયેલો ઈદાની છોડ અત્યારે, ઈદાની ત્યાં છોડ ત્યાં, ક્યારે દ્રષ્ટિમાં હકાર લાય નહીં નહીં. વિકારનું પરિણમનની મારું મારા પુરુષાર્થની ઊંધાઈથી છે, કોઈ બીજો પદાર્થ કરાવી દે છે એમ નથી. કે છે અરે કલંકપણા જીસકા એસા હું પાછું જો પર્યાય મેં વસ્તુમાં એવા છો કે સુચિન માત્ર આનંદ, અને પર્યાયમાં એવો હું છું એમ કહ્યું. અહીં તો પોતાની દશાનો મેલ ભાવ એ માવતનો, અને આ ચાલે છે લખવાનો વિકલ્પ એ પણ મેલ ને કલંક છે એવો હું છું હજી મારી દશામાં. સમજાય છે કાંઈ બાવા? પર્યાર્થિક નહીં છે, પેલી દ્રવ્યાર્થિક વાત કરી હતી, વસ્તુ સ્થિતિ ટકાવ. હવે અવસ્થા દ્રષ્ટિથી જોઈએ, વર્તમાન અવસ્થા દ્રષ્ટિથી જોઈએ આત્માને તો શુદ્ધરૂપ છે, અનાદિ કી પરણમી હૈ. એ વસ્તુ અનાદિથી મલિન દશા પણ એ પરણમી. એક જ વાત લીધી હજી કર્મ ફર્મની વાત, અત્યાર પછી નિમિત્ત માત્ર કોણ છે પછી કહેશે. ભગવાન આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યના આનંદના કંદને ભૂલી પોતે જ પોતાની દશામાં અશુદ્ધપણે પોતે જ પરણવી રહી. શું વસ્તુ? જે વસ્તુ આ મલિનપણે પરણવી, રાગને દ્વેષ પુણ્યને પાપ દયાને દાન કામને ક્રોધ એવા મલિનપણે વસ્તુ ભગવાન શુદ્ધને આનંદ હોવા છતાં હું આવો હોવા છતાં એની મારી પર્યાયમાં હું જ પોતે વિકલ્પણે અશુદ્ધપણે પરણવો છું એમાં કોઈનો દોષ છે? કર્મનો કે કાળનો કે ભાઈ આવા કાળ આવ્યા એટલે આમ થયું ફલાનું આ થયું, કોઈનો વાંકનું છે નહીં. સમજાણો? ઉસ અશુદ્ધતા કે વિનાશ હોને પર દેખો હવે પાછું ન્યાય આપે છે. બોલો ટીકાળ વસ્તુ શુદ્ધ ચૈતન ઘન આનંદ છે એ તો એમ ને એમ રહેવાનો, એ કઈ નાશી ન થાય, ઉત્પન્ન પણ ન થાય. એટલે હું આવો છું એ તો કાંઈ મરે છે અનાદિ આનંદ. પણ જે મારી દશામાં પર્યાયમાં વિકાર રૂપે હું પરિણમો છું એ પર્યાય છે, અવસ્થા છે. અશુદ્ધતાના વિનાશ હોને પર પાછું સંભાળે છે એ અશુદ્ધતા. એ ભલે હું પરિણમો છું પણ સ્વભાવને આશરે એ અશુદ્ધતાનો નાશ કરી અને જ્ઞાનને સુખ રૂપે હું પરણમી જઈશ. હા સમજાણું કાંઈ? અશુદ્ધતા ને વિનાશ નક્કી કર્યો, પર્યાયમાં મલિનતા મને છે, ન હોય તો પૂર્ણ આનંદ હોવો જોઈએ, પૂર્ણ શુદ્ધતા પર્યાયમાં અવસ્થામાં આવવી જોઈએ. પણ હોવા છતાં એને રાખવાનું નથી હવે છે એમ નક્કી કર્યો. અશુદ્ધતા કે વિનાશ હોને પર વાસ્તવિક સ્વરૂપ આ છે કે જીવ વસ્તુ જ્ઞાન સ્વરૂપ સુખ સ્વરૂપ હૈ, એ ભગવાન આત્મા તો વાસ્તવિક પર્યાયમાં પણ જ્ઞાન અને સુખરૂપ થઈ જાય એ એનું સ્વરૂપ છે. કો સમજાણું કાંઈ? મારે પણ ભારે ટીકા કરી છે ને, ભગવાન આત્મા અનાકુળ આનંદ રસ્તો અનાદિનો છો હું, એ તો મારી દ્રષ્ટિનો વિષય ને એ દ્રષ્ટિનો ધ્યેય. દ્રષ્ટિનું ધ્યેય તો અનાદિનું એક જાતનું છે. મેં કર્યું ભલે વર્તમાન, વસ્તુ તેવીની બી અનાદિની છે, પણ મારી દશામાં મલિનતાના અંશોનો મિથ્યાત અનંતાનું મંદિર આદિનો નાશ થવા છતાં જેટલી રહી છે મલિનતા એ અનાદિની છે, એ નવી નથી. સમજાણું કાંઈ? પણ એ હોવા છતાં એના નાશ કરીને આત્મા એકલો જ્ઞાન ને સુખ રૂપે થાય એ મારો પર્યાયનો પણ ધર્મ છે. સમજાણું કાંઈ? વસ્તુ સ્વભાવનો તો એ ધર્મ છે, પણ પર્યાય એટલે અવસ્થા હાલત, એ અશુદ્ધતાને નાશ કરીને અશુદ્ધતા ગણવાનો. પણ જીવ વસ્તુ પછી જીવ વસ્તુ જ્ઞાન સ્વરૂપ ને સુખ સ્વરૂપ હૈ એટલે એ રૂપે પરમી જાય છે. આગે કોઈ પ્રશ્ન કરતા હવે આવ્યું ભાઈ, હવે નિમિત્ત જરી યાદ કરે છે, પહેલું નહીં. સત્યની રીત જ એ છે, માટી એ રીતે કહ્યું છે. વાસ્તવિકતા વિકારનો અંશ આત્મા પોતાના પુરુષાર્થથી ઊંધો પરણમે છે, માટે થાય છે. કરવું પડશે એમ નહીં રતિભાઈ. કે છે, અરે ભગવાન જ્યારથી સમજો ત્યારથી હવાર, કે પછી સમજ્યા પછી પાછળથી હવાર ઉગતી છે, એમ ભગવાન આત્મા આનું પૂરણ સ્વરૂપ પ્રભુ આવો મનુષ્યદેહ વિખાઈ ગયો. જુઓ ને, આહા આમના ઓલા મોહનભાઈ ના ફોટો જોયો ને ભાઈ, કેવા ફોટા દેખાણ ઓલામાં વૈયા ગયા રજકણો ઓલા બહુ આવ્યા છે ભાઈ ના મગનભાઈમાં લીમ ભીમડી ફોટા. હા આમ લીમ એ જ રજકણ છે ને, ન્યા તો આવ્યા છે બીજા રજકણ આવ્યો, ઓલા રજકણ માં ત્યાં હતા. આત્મા તો ક્યાંય અંદર રહ્યો, એ ક્યાં દેખાય છે? તો શરીર દેખાય છે, ભગવાનનું પણ શરીર દેખાય છે. ભગવાનની વાણી હમળાય ને શરીર દેખાય, ત્રિલોકનાથ હોય તો હોય, એમાં અંતર્મુખ દ્રષ્ટિ કરે તો જો આત્મા કેવો છે એને જણાય. પણ આમ તો બહાર દેખાયા શરીર શરીર શરીર, એ આ ફોટવાનો એ ફોટવાનો એમનો પણ છે જ નહીં. એ રજકણ જુદી અવસ્થા, શરીરની જુદી અવસ્થા, શરીરથી ભગવાન અંદર આત્મા જુદો બિરાજમાન, જુદી અવસ્થાથી બિરાજમાન છે. આ એમ પોતે કહે છે વિકારની મલિન દશા મને છે. એ કેમ થઈ છે? કે મારા પોતાના ઊંધા પુરુષાર્થથી હું વ્યાપી ગયો છું, વ્યાપી ગયો, અધર રહી ગયો છે વિકાર ક્યાંક, અને પર્યાય રહી ગયો છે કાંઈક જુદી એમ નથી. મારી દશા જ રાગ રૂપે, કષાય રૂપે, વિષય રૂપે. વિષય એટલે એટલો પણ વિષય છે ને પર, આમ તો મુનિ છે ક્યાં ને ભોગનો વિષય છે, પણ પર તરફનો એટલો વિકલ્પ ઉઠે છે પર તરફ, એટલા રૂપનું મારું મલિન પણ મને કલંક છે. હો અરે શુદ્ધ ચૈતન્યમાં આ કલંક છે, પણ એ કલંકને નાશ કરવાની મારામાં તાકાત છે. સ્વભાવમાં ભૂતાત ગ્રહિત એમ આવે છે ને, હોરા આત્માની દ્રષ્ટિ સ્વભાવને વિભાવાંતર ભાવાંતરનો નાશ કરવાની એનામાં તાકાત છે. વિકારી દશાનો નાશ કરવાની ભગવાન સ્વભાવમાં એના સ્વભાવનું લક્ષ્ય કરતા નાશ કરવાની તાકાત છે. એ તાકાતને યાદ કરીને કે ભલે કલંક હો, હું તો જ્ઞાન સુખ સ્વરૂપ થઈ જઈશ. સુખ સ્વરૂપ છે એમ એનો અર્થ પર્યાયમાં પણ સુખરૂપ આનંદરૂપ થઈ જઈશ. અતિન્દ્રિય આનંદ મારા પર્યાયમાં ઝૂલે, હિંડોળે જેમ ઝૂલે હલે, એમ મારો પર્યાય પ્રણમી જશે પૂર્ણ આનંદ અને જ્ઞાન રૂપે. આ અશુદ્ધતાનું કલંક છે હવે મને રહેશે. કો સમજાણું કાંઈ? ત્યારે કોઈ પ્રશ્ન કરે કે જીવ વસ્તુ અનાદિ છે, અશુદ્ધ રૂપ પ્રણમી હૈ. જીવ આત્મા એટલે વસ્તુ અનાદિથી મલિન દશા વિકારની અવસ્થા પણ એ થઈ છે, વહાં નિમિત્ત માત્ર કુ છે કે નહીં? કોઈ ચીજ સંયોગે નિમિત્ત છે કે નહીં, એ આવી વાત. હવે ઉત્તર ઇસ પ્રકાર હૈ કે નિમિત્ત માત્ર ભી હૈ, નિમિત્ત માત્ર ભી હૈ, ભી પાછું એટલે ઉપાદાન પણ એક પંચમો એ તો છ જો, પણ એક નિમિત્ત માત્ર ભી એક ચીજ બીજી છે, વસ્તુ નથી એમ નહીં. ભીક શબ્દ પણ નિમિત્ત માત્ર હૈ એમ નહીં, નિમિત્ત માત્ર ભી હૈ એટલે ઉપાદાન તો હું અશુદ્ધપણે પરિમોય તો છું, પણ નિમિત્ત માત્ર ભી બીજી એક ચીજ કર્મ છે. એકલો મારા લક્ષ્ય વિકાર કરું એ મારા સ્વભાવમાં હોઈ શકે નહીં. મારું લક્ષ્ય પર ઉપર કંઈક જાય ત્યારે પ્રણમાની પર્યાય મારી મારાથી, એમાં એક નિમિત્ત માત્ર પણ બીજી ચીજ સંયોગે છે. વિકાર સ્વને લક્ષી ન થાય, એ ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ પોતાને લક્ષે દુઃખ રૂપે ન પ્રણમે. દુઃખની દશાનું પરિણમન એનું વ્યાપવાપણું જીવનું છે, પણ પોતાને આશરે પ્રણમે જાય લક્ષ કરીને એમ ન હોય, એથી એનું નિમિત્ત કોઈ છે કે છે. કોણ વ કોણ વહી કહેતે હૈ, વ કોણ એ કહીએ છે. મોહ નામનો અનુભવ આ પૂદગલ પિંડ રૂપ આઠ કર્મો મેં, એ પૂદગલ પિંડ આઠ કર્મ છે, જ્ઞાનાવરણી દર્શાવણી કર્મ, જળ માટી ઝીણી ધૂળ આ જાડી ધૂળ છે, આ એવી એક ઝીણી ધૂળ છે કર્મની અંદર, જેને કારમણ શરીર કહે છે કર્મ. એને પૂદગલ પિંડ રૂપ આઠ કર્મ, પાછા આઠ કર્મની વ્યાખ્યા કરતા એ પૂદગલ પિંડ રૂપ આઠ કર્મ છે, એમાં એ મોહ એક કર્મ જાતિ છે. આઠ કર્મમાં એક મોહ નામનું એક કર્મ જાતિ કર્મ છે. ઉસકા ઉદય વિપાક અવસ્થા એનો પાક થાય ઈસ પ્રકાર હૈ એનો ભાવાર્થ એમ છે કે રાગાદી રાગાદી એટલે અશુદ્ધ પરિણામ રૂપ જીવદ્રવ વ્યાપ વ્યાપક રૂપ પ્રણમા હૈ. જો શું કે છે, એ મલિન દશા દુઃખની રાગની આત્મા વ્યાપક થઈને વ્યાપ અવસ્થામાં વ્યાપો છે. એ કર્મ વ્યાપક થઈને કરતા થઈને બતાવી દીધું છે એમ નહીં. જોયું, અશુદ્ધ પરિણામ વિકારી દશા જીવદ્રવ વ્યાપ્ય વ્યાપક રૂપ, પોતે જ આત્મા વ્યાપક એટલે પસરીને પર્યાયમાં વિકારની દશા રૂપે વ્યાપી ગયો છે. હા હા, જો વ્યાપક કયું વાની હારી, એક વર્ગ એક દ્રવ્યાપ વ્યાપક હોય નહીં વિકાર હારે, અહીં સિદ્ધ કરવું છે ને. હા, એ પર્યાયમાં અવસ્થામાં દુઃખ ને વિકાર, એ માં વ્યાપમાં હું વ્યાપ્યો છું, વ્યાપક હું છું, બીજી ચીજ નહીં, કરતા કર્મ સિદ્ધ કરવું છે. એ વિકારનું પ્રણમન કાર્ય મારું ને એનો હું કરતા, કરતા એટલે પ્રણમની અપેક્ષા, હું કરી શકું એ અત્યારે અહીં દ્રષ્ટિમાં નથી કરું, પણ પરિણમન જે છે એનો કરનારો હું પરણમું છું વિકાર રૂપે. કોઈ કર્મ પરણમાવે છે કે બીજી ચીજે, લોકોને વાંક પરનો કાઢવાનો ટેવ પડી ગઈ છે અનાદિથી. કે છે, અરે શું કરીએ અમને કર્મ નડે આ નડે, અરે સાંભળ ભગવાન શું શું બોલે છો, તારા વિકારની દશાનું પરિણમું થવું કે તારા વ્યાપકપણે તું દૈવત પોતે રીતે અશુદ્ધપણે પરિણમી જ કરી આવી એમ સિદ્ધ કરવું છે. વ્યાપમાં વ્યાપક રૂપ પરિણમો છું હું, એટલો હજી નક્કી કે આ તો કર્મને લઈને વિકાર થાય, અને કર્મનો ઉદય આવે ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો પડે ઘણું. બાપા શું કહીએ, ત્યાં તારી પરાધીનતા તારાથી કરીને નાયક પરને લઈને એ વિકારના છૂટવાના આરા કીધી, સમજાણું કાંઈ. ઉદગળ પિંડ રૂપ મોહ કર્મ કા ઉદય નિમિત્ત માત્ર હૈ. શું કીધું, બે વાત કરીને કહી દો કે અશુદ્ધ વિકારી પર્યાય આત્મામાં થાય એનું વ્યાપક અને વ્યાપ મારું એ સિદ્ધ કર્યું પહેલું ભાઈ. હવે કે છે પૂદગલ પિંડ, આ પહેલી વાત કરી ગયા ને વળી કરે પણ એમાં પોતાની વાત કરી. જ્ઞાન જો ચૈતન્યનું ભાન હોવા છતાં એ રાગની પુણ્ય શુભ ભાવનું મલિનપણું આવે છે, એ હું પોતે વ્યાપક ના પસરીને ત્યાં ફેલાયેલો વ્યાપ્યો છું. છે તો એમ. હવે પૂદગળ પિંડનું મોહકર્મ કા હૃદય નિમિત્ત માત્ર હે, બસ એ કાળ એક મોહકર્મ. કયું મોહકર્મ એ પછી કે છે. આઠમાં મોહકર્મ જુદું એમ પેલું પડ્યું ભાઈ, આઠ કર્મમાં મોહકર્મ જુદું પડ્યું પેલું, પણ કયું મોહકર્મ આને નિમિત્ત થાય એ પછી કે છે. સમજાણું કઈ મારે. આ બધા જ્ઞાન કહ્યા નહીં ભાનુભાઈ, આજે સમજણ કહ્યા વિના એમને એમ સસ્તો ક્યાં મળે ને, એમ મરી જાય ને સસ્તા મળે ત્યાં. સોનાના લીપ લગાડીને દાગીને વિશીને આવે છે ધતો ધુતારા આવે છે કે નહીં. જાઓ છો આનાનો ટૂલો છો આનાનો જેવો હોનું આવું છે માથે હોય મરી જઈએ ત્યાં. પાંચ પાંચ હજાર કઈક ના ગયા ધુતારા એમ. ઠગ એવા આવે કે તને આ ક્રિયા ધર્મતા છે, આને ધર્મતા છે, આને ધર્મ ઠગાઈ ગયો તું. હા કહ્યું છે ને, આમ કે દુનિયામાં અત્યારે ધર્મને નામે ધર્મીઓ, એને નામે જેટલા ઠગાયા એવા બીજા નામે ઠગાણા નથી. એક વખત શ્રીમદની જયંતિ ઉજવાની હતી પાલનપુરમાં, આવું હતો રસિક રસિક કોણ લખ્યું, એક રસિકભાઈ હતા એને આ લખ્યું જાણે. આ નાની ચોપડી આટલી પાત્ર વાંચી છે ને, બધું વાંચતો હોય, બધું લે આવ્યું, બધું વાંચ્યું હોય. એને કહ્યું છું કે આ શ્રીમદ નો દેહ બાય નો દેખે, બાયરી છોકરા વાળા દેખે, બાય ત્યાગ ન દેખે, અને બીજા બાય ત્યાગ દેખીને ધર્મ ને નામે બાય ત્યાગે દુનિયા હિન્દુસ્તાન ઠગાઈ ગઈ છે. ધર્મનું રૂપ અંદર શું છે એના ભાન વિના બાય ત્યાગ જ્યાં બાયડી છોકરા છોડીને બેઠો હો 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 હો. છોડીને છોડ્યું છે ક્યાં, એ તો એને એમ લાગે ને એની પાસે બેઠી નથી બાયડી, એની પાસે દુકાન નથી, ખજૂર તોડતો નથી, તો હોના રૂપા તોડતો નથી. એમાં તો અંદર બધું જ તોડે છે. રાગ ને સ્વભાવ ને એક માનીને બેઠો છે એ આખા જ્ઞાનના અનંત સંસારને તોડી રહ્યો છે. કો સમજાણો ના. ઓહો કે છે, ઉદગળ પિંડ મોહકર્મ કા ઉદય નિમિત્ત માત્ર હૈ, વિકાર દશા મારે કારણે, નિર્વિકાર ત્રિકાળ મારે કારણે. હવે નિર્વિકારી ત્રિકાળ હું એની દ્રષ્ટિ કરું એ મારે કારણે, અને તેની મલિનતા પણ એ મારે કારણે. હવે એમાં નિમિત્ત માત્ર કોણ છે કે આઠ કર્મની જાત છે જળ પૂદગલ પિંડ, એમાં એક મોહ કર્મ નિમિત્ત છે. નિમિત્ત માત્ર જૈસે કોઈ ધતુરા પીને એસે ઘૂમતા હૈ, ધતુરા પીવાથી જે ગાંડો થાય છે ને ઘૂમે ચક્કર 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 ચક્કર, નિમિત્ત માત્ર ધતુરા કા ઉસકો હૈ, નિમિત્ત માત્ર ધતુરો છે. ઘૂમવાની દશા તો એની પોતાને લાયકાતને કારણે થાય છે. ધતુરો તો નિમિત્ત માત્ર છે, ઘૂમવાની દશાનું ઉપાદાન તો એનું પોતાનું છે. કોક સમજાય છે કઈ? હવે અર્થ ફેરવે છે. કહેતા હે મોહ નામક કર્મ, ક્યું મોહ? એટલે આઠમાં મોહ જે અશુદ્ધ મલિન પરણે આત્મા પરણમે થાય ત્યારે કે મોહ કર્મ, કે ક્યું મોહ કર્મ? કે પરપરણતી હેતુ, એ અશુદ્ધ જીવ કા પરિણામ જીસકા કારણ હૈ. શું કહ્યું કે આઠ કર્મમાં મોહ કર્મ એક છે જળ, એ ક્યું કર્મ? વિકારને નિમિત્ત થાય કે જે કર્મ મોહ છે એને અશુદ્ધ પરણતી નિમિત્ત થઈ હતી. જરી ગુણાટ મારીને વાત કરી છે કે કેસા હે મોહ કર્મ ના બોલું, પહેલું તો વાત કરી દીધી અશુદ્ધ પરણતી મોહ કર્મ નિમિત્ત, પણ ક્યું મોહ કર્મ નિમિત્ત થાય અશુદ્ધ ને? કે પરપરણતી હેતુ અશુદ્ધ જીવ કા પરિણામ, મલિન પરિણામ જીવે કરેલા થા એનું નિમિત્ત, અને મોહ બંધાયેલો એ મોહ બંધાયેલા ને અશુદ્ધ મલિન પરિણામ નિમિત્ત હતા
એ અશુદ્ધ પરિણામ મોહને નિમિત્ત હતા, એ મોહ મલિનતા નિમિત્ત હતા.
સમજાનું કઈ ઉલાથમાં આપણે બીજું આવ્યું છે, પરપરંતિ હેતુ મોહ. અહીં પરપરંતિની કલુષિતાની સિદ્ધતા સ્વયં પોતાથી થઈ એમ કહ્યું, અને એમાં નિમિત્ત માત્ર મોહ કહ્યો. એટલી તો આઠ કર્મમાંથી જુદાય મોહ નામનું કર્મ જુદું પાડ્યું. પણ એ મોહ ક્યું? કે જેને આત્મા એ પૂર્વે અશુદ્ધ મલિન પરિણામ કહ્યા હતા, અને એ મલિન પરિણામનું નિમિત્ત પામી મોહ કર્મ જે થયું હતું, એ મોહ કર્મ ફરીને વિકારમાં નિમિત્ત થાય છે. વિકાર કરે તો સમજાનું કાયામાં, એ મોહમાં જ એટલું. પણ એ મોહ એવો મોહ જે અશુદ્ધ પરિણામ મલિન મિથ્યાત ભાવ કે રાજદ્વેષાંતો અથિરતાની પરિણામની એટલી વાત પોતી મુનિ છે કે મારા મલિન પરિણામ પૂર્વના જે હતા એ નિમિત્ત અને રજકણો તે પર્યાયપણે પરણમેલા મોહ રૂપે એ મારી અશુદ્ધ પરિણતિમાં નિમિત્ત થાય છે. એટલું બીજા કરતા નિમિત્તની જુદાઈ જણાવવા, અશુદ્ધ પરિણામ જેનું નિમિત્ત છે એવું મોહ મને નિમિત્ત થાય. સમજાય? અર્થ જુદી જાતના. અશુદ્ધ જીવની પર્યાય એટલી વસ્તુ સિદ્ધ કરે છે કે દ્રવગુણ ત્રિકાળ હોવા છતાં મલિન પરિણામ છે એમ ન માને તો એને નિર્મળતાનું ભાન નથી ને મલિનતાનું ભાન નથી. મલિનતા છે એમાં બીજી એક ચીજ છે, ઉપાદાન તો મલિનતા તારાથી છે, એમાં એક બીજી ચીજ છે એ મોહ. પણ કયો મોહ? કે જેને તે પૂર્વે મલિન પરિણામ કર્યા અને તે નિમિત્ત પામી રજકણો તો એને કારણે થયા મોહ, એ મોહ કર્મ એને નિમિત્ત છે. જીવ કે અશુદ્ધ પરિણામ કે નિમિત્ત એસા રસ લેકર, એવો ભાવ નિમિત્ત લેકર ભાષા રસ લેકર છે. એ પૂર્વના મલિન પરિણામ રાગ દ્વેષાદિના હતા એનું નિમિત્ત પામીને એસા રસ લેકર મોહ કર્મ બનતા થા. એટલે મોહમાં એની યુગતાના રસની લાયકાતમાં અશુદ્ધતાના પૂર્વ અશુદ્ધ પરિણામ નિમિત્ત હતા. બાદ મેં ઉદય સમય મેં નિમિત્ત માત્ર હોતા હૈ એ મોહ કર્મ. જયારે વિકાર ભવિષ્યમાં ફરીને કરે ત્યારે એ જ કર્મ બંધાયેલું એને નિમિત્ત થાય. મગન ભાઈ આ તો હિન્દી છે પણ સારું છે, હેલું છે, કઈ બહુ એવું નથી. નાને એક તો પ્રોગ્રામનું હિન્દી કે મારો સમજાતો નથી. આની મૂળ ભાષા હતી જેની ઢૂંઢારી છે ને ખોલી, પણ હવે તો બહુ પંડિતજી કેટલી સુધારીને મારે હિંમતભાઈ તો બહુ વાક્ય સુધારીને હિંમતભાઈ તો બાદ મેં ઉદયના નિમિત્ત હતા. શું સિદ્ધ કર્યું આકાશ લોકમાં? કે હું એક આત્મા અખંડાનંદ પ્રભુ એવી મને વસ્તુની દ્રષ્ટિ થઈ અને એ વસ્તુ અનાદિ ને એવી ને એવી છે એનું ભાન થયું, છતાં મારી દશામાં હું અલ્પજ્ઞ સદમસ છું, એથી મારી દશામાં પુણ્ય પાપના પર્યાયો, અરે શુભ રાગ પંચમાવર્તનો જ્ઞાન મુનિને તો અશુભ રાગ કયો નથી, શુભ રાગ કદાચિત કયો છે ભાઈ? હા, અશુભ તો કયો નથી. આ તો પોતાની વાત કરે તો શુભ છે ને કલમ કહીને મરીને મારે કારણે પરિણામ ઉત્પન્ન છે એમ કે છે. સમજાણું કાય એ કલંકને નિમિત્ત કોણ? પૂર્વનું મોહ કર્મ. એ મોહ કર્મ ક્યું? કે જેને હું પુરુષ અશુદ્ધ પરિણામ મારા એને નિમિત્ત થયા હતા એ મોહ કર્મ છે. એ ત્રીજો કળશ થયો. હવે સમયસાર શરૂ થાય છે. આ તો એનું એક મંગળાચરણ કરીને સિદ્ધ ભગવાનને નમન કર્યું, પણ એમાં એ વંદિત સર્વ સિદ્ધિમાં આવી જાય છે. સર્વ સિદ્ધોને વંદન કરું છું એમ કહેતા જ સિદ્ધ પદને દશામાં થાપ્યા એમાં પોતાનું પણ વંદન આવી જાય એવી શૈલીની રચના જ એવી કોઈ હોય છે. સર્વ સિદ્ધોને નમસ્કાર કરું છું. એ અનંત પરમાત્મા નિર્મળાનંદને મારી પર્યાયમાં મારી આંગણે પધરાવું છું એમ પહેલી ગાથામાં આવ્યું હતું. સમજાય છે? કાંઈ મારી આત્મા ત્રિકાળ શુદ્ધ આત્મા, એની શક્તિઓ આનંદની બધી શુદ્ધ, મારી પર્યાય અવસ્થા છે એમાં નિર્મળતા કેટલીક થઈ છે અને મલિન છે, છતાં એમાં અનંત પરમાત્માની જે પૂર્ણ અનંત અનંત કેવળ દશા, એને હું અહીંયા આમંત્રણ આપીને પ્રભુ પધારો મારી પર્યાયમાં. હા, એટલે તારે સિદ્ધ થવું છે કે એને લાવવા છે? અહીં એ કળા પ્રભુ મારી પર્યાય અલ્પજ્ઞ પણ હું અનંત સર્વજ્ઞોને પધરાવું છું અહીં. એમ કેતા એની દ્રષ્ટિ ડોલીને જાય છે વસ્તુ ઉપર. અલ્પજ્ઞમાં સર્વજ્ઞ કેમ સમાય? અનંત શું કહ્યું સમજાણું? આમાં વસ્તુ પૂર્ણ સર્વજ્ઞ, શક્તિ પૂર્ણ સર્વજ્ઞ, પર્યાય અલ્પજ્ઞ અત્યારે તો છે, એમાં અનંતા સર્વજ્ઞોને પધરાવું છું. ભગવાન કુનકુંદાચાર પણ એમ કહ્યું કે હું મારા આત્મામાં મુનિ છે, છતાં મારા આત્મામાં સ્થાપેલું છે, પણ થાપું છે એમ કહેવાની શરૂઆત કરવી છે ને, તો એ વખતે થાપું છે એમ વર્તમાનથી શરૂ કર્યું છે. કેમ કે વર્તમાન પર્યાય ભિન્ન 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 નયા નવી નવી થાય છે, એટલે હું મારી દશામાં અનંત અશરીરી ભગવાન એવા સિદ્ધોને એ મારા મોક્ષના લગ્ન થાય છે એમાં આમંત્રણ આપીને પધરાવું છું. સ્વયંવર મંડપમાં એને પધરાવું છું. એ એક સમયની પર્યાય અનંતવા સર્વજ્ઞને ક્યારે જીલે? એ અંદર જ્યાં દ્રષ્ટિ જાય ત્યારે અનંત સર્વજ્ઞને જીલા પર્યાયમાં ત્યારે ઉલટ્યો આત્મા અંદર. ઓહો, અનંત સર્વજ્ઞને જાણવાની શક્તિ વાળું મારું ધરેલ. અનંત અનંત સર્વજ્ઞોને, અનંત અનંત સર્વજ્ઞોને જાણવાનો મારો જ્ઞાન ગુણ ને એવું જે દ્રવ્ય વસ્તુ, એના ઉપર ઢળ્યા વિના અનંત સિદ્ધોને પર્યાયમાં થાપી શકાય નહીં. એમ સૂતાને પણ પહેલું કહ્યું છું, અરે જીવો, હું તમારા જ્ઞાનની વર્તમાન અલ્પજ્ઞતામાં સૂતાને પણ અનંત સિદ્ધોને થાપીને હું વાત કરીશ. મગનભાઈ, હા 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 મોટી વાતો બાપા. આવડો મોટો આત્માનંદ ગુણનો પિંડ જેનો હમાય નહીં એક સમયમાં, એક સમયમાં આખો આવી શકે નહીં, અને એના ગુણની સંખ્યાનો પાર નહીં, એના સ્વભાવની હદનો પાર નહીં, એવો ભગવાન આત્મા અનંતા કેવળિયો થયા એને મારી દશામાં આદરું છું, એનો અર્થ સ્વભાવમાં હું પ્રવેશ કરું અને તમને પણ સ્વભાવનું લક્ષ્ય કરાવો એમ કહ્યું છે. અનંત સિદ્ધોને તમારી દશામાં થાપું છું, એટલે તું અલ્પજ્ઞ છો એમ ન જો, અત્યારે હવે રાજી છો એમ ન જો, સર્વજ્ઞને તારા આંગણે અમે પધરાવ્યા છે, એટલે તું સર્વજ્ઞ સ્વભાવિત કાળ છો એના ઉપર લખતા હું જા. પછી સાંભળ વાત, આચાર્ય કહે છે કે મને પણ આ કરતા કરતા વિશુદ્ધિ માગું છું, એમ શ્રોતાને પણ સાંભળતા સાંભળતા એની શુદ્ધિ થાય એ અનંત સિદ્ધોને થાપીને વાત કરો. સમજાય છે કે આય એવા શ્રોતાને અહીં લીધા છે. એ ત્રણ કળશ થયા, હવે ઉપયોગ સમય સાર હવે આપે મંગળાચરણ તરીકે પોતાની સ્થિતિ વર્ણવી. હું નમસ્કાર આત્માને કરું છું, પરમ સિદ્ધને, વાણીને પણ કરું છું, વ્યવહાર સિદ્ધ કર્યો, અને પોતાની દશા સ્વભાવને નિર્મલિતાની પણ કઈ રીતે છે, શું નિમિત્ત છે એ સિદ્ધ કર્યું. હવે બે નયનો વિષય જગતમાં કહેવાય છે, નિશ્ચય ને વ્યવહાર. આ ચોથો કળશ છે, એ બાર ગાથા થઈ રહ્યા પછીનો છે, ઓલા ત્રણ પહેલા હતા, એક થી માંડીને બાર ગાથા કેવા પછી આ શ્લોક લેવાઈ ગયો છે, આ કલ્પ લેવાનો છે. સમજાણું કાંઈ? એટલે આખું સમયસારનું ખાસ તત્વ બાર ગાથામાં જે કહેવાનું હતું એનો સાર આ કલ્પમાં લઈ લીધો છે. પછી તો વિસ્તાર કર્યો છે 13-14-15 ની, પણ બાર ગાથામાં જેમ ઓટલો પાકો કરે ઝાડને અને ઝાડ ઉગે પછી એની વૃદ્ધિ કેમ વિસ્તાર થાય એનો વિસ્તાર પછી પહેલો જ બહારગાથામાં આખું સમિસારનું સ્વરૂપ એનો આ ચોથો કળશ છે. બહારગાથાના સારનો ચોથો કળશ લે. ઓ હો શું કે છે? ઉભય નય વિરુધંસિની સાર પદાંકી જીન વચ શિરમંતી એ સ્વયં વાંત મોહા સપદી સમય સારમ તે પરમ જ્યોતિ ઉચે અનવમ અનય પક્ષ અક્ષુણી ક્ષંત એવ. એ બીજી ગાથા, ત્રીજી ગાથા, ચોથી ગાથા, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દસમી, અગિયાર ને બાર બધાનો સાર નિશ્ચય ને વ્યવહારના વર્ણન જે કર્યા હતા. નિશ્ચયમાં એમ કહ્યું હતું ભૂયથમ સીધો ખલું ભગવાન પૂર્ણાનંદ ભૂતાર્થ ત્રિકાવ એને આશ્રય સમ્યક દર્શન થાય, એને આશ્રય ધર્મ થાય. બારમામાં કહ્યું કે કંઈક અપૂર્ણતા છે, માટે પર્યાયોની મલિનતા અને અપૂર્ણતા જે નહીં દેખે તેને જાણવા લાયક વ્યવહાર નહીં છે. એવો એક વ્યવહાર નહીં પૂરણને શ્રદ્ધે છે, નિશ્ચય છે, પણ વર્તમાન મારી મલિન શાહજી બાકી છે. આમ કીધું તમે એ મલિનને જાણે જોવે કે છે એને વ્યવહાર કહીએ. એ વ્યવહાર નહીં છે એટલું જાણવા માટે પ્રયોજન છે. એનો જે સાર બારમાં કહ્યો હતો એનો સાર આ ચોથામાં કહે છે. તે સમય સાર ઇક્ષંતિ એવો શું કે છે? તે આસન ભવ્ય જીવ ઓહો જેના સંસારના કિનારા આવી ગયા છે હવે અંત અને મોક્ષની દશા જેને આમ નજીક સરવરે છે એવા આસનભવ જીવ. આસન એટલે નિકટ, નિકટ ભવી હવે અલ્પકાળમાં જેને કેવલ જ્ઞાન અને પરમાનંદના પધરામણા આત્માની દશામાં પૂર્ણ થવાના છે એવા આસનભવ જીવ શુદ્ધ જીવ કો પ્રત્યક્ષપણે પ્રાપ્ત હોતે હૈ. શું કે છે? એવા જીવો સમયસાર એવો જીવ શુદ્ધ જીવ, સમયસારની વ્યાખ્યા શુદ્ધ જીવ, ઇક્ષંતે એવ, ઇક્ષંતે એવ એટલે નિશ્ચય છે. ઇક્ષંતે એટલે નિશ્ચય છે, દેખે છે એમ એનો અર્થ છે. એટલે ત્યાં અર્થ કર્યો પ્રત્યક્ષપણે પ્રાપ્ત હોતા ભાઈ એમ કહ્યું. એમ શબ્દ પડ્યો છે ને દેખે છે નિશ્ચયથી એવ. એટલે ધર્મી જીવ પોતાનો શુદ્ધ જીવ પરમાનંદ પ્રભુ એને ઇક્ષંતે એવ, ઇક્ષંતેના પ્રત્યક્ષપણે પ્રાપ્ત હોતે હૈ. ઓહો શરીર વાણી મનનો સહારો નહીં, મનનો સહારો નહીં, અંદર વિકલ્પ ઉઠે તેનો સહારો નહીં, સહાય નહીં. એ વિના જ્ઞાનનો વર્તમાન પર્યાય એ આખા પૂર્ણ જ્ઞાનને એટલે આત્માને પ્રત્યક્ષ નામ રાગના આશ્રય વિના પ્રત્યક્ષ આત્માને દેખે તેને સમયસાર શુદ્ધજી પ્રત્યક્ષ પ્રાપ્ત થયો એમ કહેવામાં આવે. હમ જાણું કાંઈ એ ચોથે ગુણસ્થાને પ્રત્યક્ષપણે પ્રાપ્ત થાય છે. શબ્દ ક્યાંથી ઉપાડ્યો જુઓ ને? ટીકા જ કરનારની એવી શૈલી કોઈ ક્ષંત એ પ્રત્યક્ષપણે કહેજો. એ શબ્દ પડ્યો છે ને હિંમત એનો ભગવાન આત્મા પૂરણ ચૈતન્યની જ્યોત જળહળ જ્યોતિ પડી છે એને ધર્મી જીવની શરૂઆતનો જીવ એ રાગ ને નિમિત્ત ને કર્મનું લક્ષ છોડી એકલા રાગના વિનાનું જે જ્ઞાન નિર્મળ પર્યાય છે એને અંતરમાં વાળીને પ્રત્યક્ષ આત્મા આવો છે તેમ જોવે છે. ઓહો હો હો કેમ ગયા ત્રિભુવનભાઈ કો આજુ આવ્યું આ બરાબર છે. એ આત્માને આમ જાણવા એ હતું લઈ જોવા આવે જીણી વાત હું છે હો નક્કી કરવી પડશે અહીંયા પૈસા પૈસા વળ્યું નથી કઈ ગુડ માહિતી ક્યાં મળ્યા છે મમતા છે હજી ક્યાં હજી ક્યાં ઉડા હજી બાપ પાસે પીડ્યા છે એના બાપ પાસે પીડ્યા છે એની પાસે આવતર ખરા ને હા એ કે છે ના પણ એ ભાઈ પ્રશ્ન કર્યો હતો કે આત્મા આત્મા કેમ જણાય એમ એનું આત્મા બાપા જાણપણું કરવું જોઈએ વાંચન જોઈએ જ્યાં વ્યાખ્યાન ચાલતું ત્યાં વખત લેવો જોઈએ એને સમજવું જોઈએ સમજવું જોઈએ ને એમાં કઈ પાદરું પ્રાપ્ત થઈ જાય હંચા પાદરા ખ્યાલ આવી જાય છે હવે 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 ખ્યાલ કરતા કરતા હંચા તો હંચાને કારણે ખ્યાલ હો આ પહેલું પ્રત્યક્ષ થંભ નાખ્યો માણી થંભ ઓહો સમયસાર તે શબ્દ પડ્યો છે ને તે સમયસાર એક સંત એ આ ચાર શબ્દ છે તે એટલે આસન ભગજી તે શબ્દ પડ્યો છે ને પેલો તે એટલે કે જેને આત્મામાં મોક્ષના ભણકાર નજીકમાં પ્રગટવાના છે એવો જીવ એટલે આસન ભવ જીવ ઓહો જેને રાગ ને વિના આખો આત્મા નજીકમાં તરવ્યો એને નજીકમાં મુક્ત થવાનો છે. સમજાય છે કાંઈ શુદ્ધ જીવ કો પ્રત્યક્ષપણે જ્ઞાન જ્ઞાનની સ્વસંવેદનપણે રાગના વિકલ્પના વેદનથી નહીં એ તો મલિન વેદન છે મલિન વેદનથી કાંઈ નિર્મળ ભગવાન જણાય સમજાણો એ નિર્મળ પર્યાયથી જે ઉગાડ વિકાસ એના અંતરમાં વાવતા પ્રત્યક્ષપણે એલા ચોથે ગુણસ્થાને પ્રત્યક્ષ આત્મા પ્રાપ્ત થાય પ્રત્યક્ષ તો કેવળ જ્ઞાન થાય ત્યારે થાય એ તો પૂરણ પ્રત્યક્ષ અમર ભાઈ બાપા અરે મતીને શુદ્ધ જ્ઞાન પણ પ્રત્યક્ષ જ છે મગનભાઈ હા હા જે અંદર મતી અને સુતનો અંશ જે પ્રગટ છે એ પ્રત્યક્ષ એટલે સ્વને પ્રત્યક્ષ કરે છે જેને રાગનું અવલંબન નથી આવી વાત એ શુદ્ધ ભગવાન આત્માને પ્રત્યક્ષ કરે છે આ આત્મા એમાં મનને રાગનું અવલંબન નહીં સીધું જ્ઞાન જ્ઞાનથી વેદનનું કામ કરે માટે તેને પ્રત્યક્ષપણે દેખે છે એમ કહેવામાં વિજયભાઈ પણ મને ખૂબ વિજયભાઈ હું છે ને થોડા કાળમાં પાછું હું જોઉં ને આગળ વધવું છે કે નહીં ને હા હા તે આવ્યું ને હે સમય સારમ ઈક્ષંતિ એવા શબ્દ કાઢ્યા તે વચમાં પીડ્યો છે એ છેલ્લે પીડ્યો છે સમય સાર ઈક્ષંતિ એ બધી પેલા પીડ્યો છે એ ચાર નું કઈ ટુકડો કાઢ્યો તેની અંદર ચાર શબ્દ આ ભગવાન આત્મા તે આસન ભવજી કે જે આત્મા શુદ્ધ પવિત્ર છે ભલે રાગ આદિ હો ભલે એનામાં હો જળમાં શિવાળ હો પણ પાણી પીનાર શિવાળથી અલગ કરીને એકલું પાણી પીવે છે એ પાણીમાં શિવાળનો ભેળ શેલ જરીએ એટલે પાણી સીધું પ્રત્યક્ષ જ પીવે છે એમ ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ આનંદ એને મતિના સૂતના જ્ઞાન દ્વારા રાગનો શિવાલજી વ્યવહારનો છે એની સાથે ભેળવીને નથી કરતો. એને એકોર મૂકીને પોતાના મતિ શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માને શુદ્ધ જીવને પ્રત્યક્ષ કરે છે. અહીં તો પ્રત્યક્ષ કરે એમ ન લીધું, પ્રત્યક્ષપણે પ્રાપ્ત હોતે હે. પ્રત્યક્ષપણે સમયસારને પ્રાપ્ત હોતે હે જ્ઞાનના દ્વારા અંદરમાં પ્રાપ્ત હોતે કા આત્મા. એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની શું કિંમત છે એની ખબર ન મળે. લોકો આ બહારનું આ છોડ્યું ને મૂક્યું ને આ થયું ને આ ત્યાગી ને આ ત્યાગના માધ્યમને એ આગળ કહેશે કે પણ આવું આવું થાય એ હજી પછી આવશે. કથન એમાં કાર્ય સિદ્ધિ શું એમના ને એ પછી આવશે. એમાં કાર્ય સિદ્ધિ શું એ બાજુમાં આવે છે. કાર્ય સિદ્ધિ શું? અરે ભાઈ કાર્ય સિદ્ધિ એમાં એ છે આંબોકે આ કોઈ પ્રશ્ન કરતા એસે કરને પર કાર્ય સિદ્ધિ કેવી હોતી હવે લ્યો. આ જ્ઞાન દ્વારા આત્મા આમ કર્યો ને પ્રાપ્ત કર્યો ને એમાં કાર્ય શું થયું અમારું? ઉત્તર એ મોહ કા ત્યાગ ને જ્ઞાન નો અનુભવ તે કાર્ય સિદ્ધિ છે. વિપરીત અભિપ્રાય નો ત્યાગ વ્યય જ્ઞાન સ્વરૂપ ભગવાન એનો અનુભવ એમાં કાર્ય સિદ્ધિ થઈ. સમ્યક દર્શનમાં કાર્ય સિદ્ધિ આ થઈ. સમજાય છે? કાંઈ બધી વાતો નવી લાગે હો નહી ભણવે પૂરી કથા ને વાર્તા સાંભળી હોય ને વાંચી વાત તો સાચી જ બાપા સાચી સાચી એ સાચી પણ ઓલી કાને પડી નો એટલા મનું. હા હા તો આ ભગવાન પરમાત્માની કથા હલે છે કે છે ભાઈ આવું કરવાથી કાર્ય શું થયું? અમે શું કાર્ય કર્યું? કોકનું કઈ કાર્ય કરી દઈએ, કઈક શુભ રાગ કરીએ, કઈક પૂંજ બાંધીએ, તીર્થંગોત્તર બાંધે, આરક શરીર બાંધે તો કઈ કાર્ય સિદ્ધિયો કહેવાય? અરે ભગવાન સાંભળ બાપા, એ કાર્ય સિદ્ધિ એમાં એવી નથી. ભગવાન આત્મા પોતાના જ્ઞાનની દશા દ્વારા પોતાને પ્રાપ્ત હોતે પ્રાપ્ત કરે. પ્રાપ્ત નહોતો પર્યાયમાં પ્રાપ્ત કર્યો કા આત્મા? આ એવું એને કાર્ય સિદ્ધિ ચૈતન્યનો અનુભવ અને મોહના વિપરીત માનતાનો નાશ એટલે કે ત્યાગ એવું કાર્ય સિદ્ધિ થયું. સમજાણું કાંઈ? હવે કેસા સ્વપદી હૃદયભાઈ જો શબ્દ પડ્યો છે પાનું છે હાથમાં પાનું જ ને લ્યો વાંચો. એ સ્વપદી એટલે શીઘ્ર થોડે હિ કાળ મેં દેખો લખ્યું છે એમાં અલ્પકાળમાં પૂર્ણાનંદને પ્રાપ્ત કરશે. પ્રત્યક્ષપણે પ્રાપ્ત હોતે હે પહેલી શરૂઆતમાં હું થયો પણ આ થોડા કાળમાં પૂર્ણ સુત્તાને પ્રાપ્ત થોડા કાળમાં એકલો આત્માને ભાવશે એ એકલો આત્મા પ્રત્યક્ષ થઈ જશે. સમજાય છે? કાંઈ થોડો કાળ એને કાળ વધારે લાગે જ નહીં. સ્વભાવની શ્રદ્ધાને ભાનનો અનુભવ થયો એને કેવલ લેતા અસંગ સમય જોશે. અસંગ સમય સિવાય અનુ સમય હોઈ શકે જ નહીં. એટલે કહે છે થોડા એ કાળમાં એ આત્માની પ્રાપ્તિ કેવળ જ્ઞાન રૂપે કરશે. જે પહેલો પ્રત્યક્ષપણે આવું કર્યું હશે એને પૂરણ પ્રત્યક્ષ રૂપે થયા વિના રહેશે. હવે કેવો છે એ આત્મા એવી જગ્યા.